ગુરુ મહારાજના સમુખની વાણી છે. સુખસાગર સમજીને રહીએ, આ બધું જ છે, એ સુખસાગરમાં જ છે, ગુરુ મહારાજમાં જ બધું છે એમ સમજીને રહીએ. બધા તીર્થો ગુરુ મહારાજમાં જ છે, આખો ભાવ છે. એમાં 12 મહિના ની આખી નો એનો આધાર લઈને જે કહેવાનું છે આ પદમાં કહ્યું છે. જેમ આપણે આગળના દિવસે જોયું, જોગમણી જુઓ ને ઘટ મારે, નિરંતર નિરખો ને ઘટમાં. ઘટ એટલે આપણું આ શરીર, એને કુંભ પણ કહ્યું, કાયા કાચું કુંભ છે. જીવ મુસાફર માય, તારો ત્યાં લગી જાણજે. આમ ઘટ શબ્દ કહ્યું, શરીરને સંબોધન કર્યું છે. એટલે આત્માને જોગ મળીને હંમેશા આપણા શરીરમાં જોઈએ પરમાત્માને. પરમાત્મા બીજે ક્યાંય દેખાવાનો નથી. જ્યાં સુધી આપણે આપણા પોતાનામાં આપણા પોતાના સ્વરૂપને આત્માને આપણે ન જોઈ શકીએ, ત્યાં સુધી ગમે એટલો પ્રયત્ન કરવા છતાંય આપણી જડતા, આપણી મૂર્ખતા એ જતી નથી. ગમે એટલું દોડ દોડ કરીશું તોય ભગવાન આપણા પોતાના સિવાય બીજે ક્યાંયથી મળવાનું. હા, મંદિરો તીર્થો એ આ પરિસ્થિતિ સુધી, આ સ્થિતિ સુધી પહોંચવા માટેનો માર્ગ છે. અને કોઈ પણ રીતે એ માર્ગ દ્વારા ત્યાં સુધી પહોંચવાનું છે કે જ્યાં નિજ સ્વરૂપ છે પરમાત્માનો અંશ. નિરંતર નિરખો ને ઘટમાં જે કઈ જોવાનું છે તે આપણા પોતાનામાં જુઓ, જે કઈ મળવાનું છે તે આપણા પોતામાંથી જ મળવાનું છે. તને મે ગીરીને ગહવરે શોધ્યો, મંદિરે શોધ્યો, હતો દિલમાં જ તું બેઠો, ખબર એની મને. નજર નીચી કરી, હતો દિલમાં જ તું બેઠો, ખબર એની મને. તું મારા પોતાનામાં જ બેઠેલો હતો પણ એની મને જરાય ખબર હતી. તો જો કવિ પણ પોતાના હૃદયના ભાવોને આવી રીતે કંડારતો હોય, કવિ પોતાના ભાવથી પરમાત્માનું સ્થાન વ્યક્ત કરતો હોય કે ભગવાન ક્યાં છે, કોઈ પહાડ કે કોઈ પથ્થર, કોઈ કોઈ નદી કે કોઈ તીર્થ, કોઈ પણ સ્થાનમાંથી મળવાનું નથી. નથી મસ્જિદમાંથી મળવાનું, નથી ગિરજાઘરમાંથી મળવાનું, નથી ગુરુદ્વારામાંથી મળવાનું, પણ એ મળશે ત્યારે ક્યાંથી મળશે, આપણા પોતામાંથી જ મળવાનું. એટલે હંમેશા એકાગ્ર ચિત્ત, દત્ત ચિત્ત થઈને આપણે આપણા પોતામાં સ્થિર થવું. અને આપણા પોતામાં સ્થિર થવાને માટે શું છે કે સતત મારું સ્વરૂપ શું છે, આ શરીરના ભોગો શરીરને ભોગવવા માટે નથી, શરીરને સંયમમાં રાખીને આત્મતત્વને પ્રાપ્ત કરવા માટે. બાકી શરીર તો આજે છે ને કાલે નથી રહેવાનું, નિશ્ચિત છે. જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ, ભગવાન કૃષ્ણ ગીતામાં આટલું ઠોસપણે કહે છે, જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ. ધ્રુવ એટલે નિશ્ચિત, જન્મેલાનું મોત નિશ્ચિત છે જ. તો મોત કોનું છે? જન્મેલું છે એનું, શરીરનું. તો એ આપણી પાસે સાધન છે ત્યાં સુધીમાં, જ્યાં પહોંચવું છે ત્યાં સુરક્ષિત પહોંચી જઈએ. આપણે જ્યાં પહોંચવું છે ત્યાં સુરક્ષિત પહોંચે, નહીતર વચ્ચે જ ઉભા રહી જવું પડશે. ગાડી ખોટકાઈ ગઈ, ભાગી ગઈ, તૂટી ગઈ, ફેંકી દેવી પડી, અધવચ્ચે ખોટવાઈશું, રસ્તામાં રઝળી પડીશું. એટલે જ કહ્યું કે સાધન સતગુરુનું સાચું, કરજોડીને હું જાચું, મન ચરણમાં મૂકીને રાચું. મારે એ સાધન જોઈએ છે, ગુરુ મહારાજ મને આપે. અને એમાં કહ્યું કરીને પોતાનો સ્થાપો, મને પોતાનો કરીને રાખજો, હું આપનો છું. પોતાનો એટલે નિજ અંગત, જે કઈ હોય તે બાપજી અમને કહેજો, આપનો પૂરેપૂરો હક છે. તો એમ નિરંતર આપણા પોતામાં નિરખવા માટે આત્માને, શરીર તો છે, શરીરના વ્યવહારો પણ છે, શરીરના બધા ધર્મો પણ છે, શરીર અને શરીરના ધર્મ છે, તો એ બધું છે જ. પણ આખરે અંતિમ જે આપણું ગંતવ્ય છે એ આત્મચેતના છે. તો શરીર સુરક્ષિત છે જીવતે જીવતા, હજુ આપણા નિયંત્રણમાં છે ત્યાં સુધીમાં પોતાના નિજ સ્વરૂપને ઓળખી લો. માત્ર શરીરને જ નહીં, આ શરીર જ હું છું, આટલી ઊંચાઈ પહોળાઈ વાળો, આ નામ વાળો, આ જ્ઞાતિ વાળો, આ ગામમાં રહેવા વાળો, પિતાના આ નામ વાળો, ના, સરનામા તો બદલતા જ રહેવાના, આજે અહીં તો કાલે તહીં, આ તો ભાડાના મકાન છે, ત્યારે માલિક ખાલી કરાવે ત્યારે ખાલી કરીને એકમાંથી બીજામાં, સરકારી નોકરને શું હોય, બદલી થાય એટલે એક ટોપલામાં ઘર વખરી મેલી ને એકથી બીજી જગ્યાએ, આખું ઘર ટોપલામાં લઈને ફરવાનું બબે વર્ષે દોઢ દોઢ વર્ષે. તો એમ આ શરીર પણ બદલાતા ઘર છે, બદલાતા સરનામા છે. આજે આ નામથી ઓળખાતો હોય કાલે બીજા નામથી ઓળખાય, આજનું સરનામું જુદું હોય ને પછીના જન્મનું સરનામું જુદું હોય, એની ઓળખ જુદું હોય. તો શરીર એ આપણો સાચો, આપણો સાચો પરિચય, આપણું સ્વસ્વરૂપ, આપણો આત્મા. અને એ સ્વસ્વરૂપને આખી આખી જે પ્રક્રિયા છે કેવી રીતે ઓળખી શકાય, એને પણ છેલ્લે યોગ માર્ગ બતાવ્યો. છેલ્લી ત્રણ પંક્તિમાં કેવી રીતે સોચશો આત્માને, શરીર એ માત્ર શરીર જ છે અને આત્મા એ આત્મા જ છે. પણ બેનો મેળ થયો છે, જીવનમાં જે આયુષ્ય મળ્યું છે એટલા પૂરતો સુમેળ થયો છે, અને એનાથી તમારે જે કઈ પામવું હોય, જે કઈ છું મેળવી લો. સાચું મેળવું હોય તો સાચું પણ મેળવી શકો છો, અને નકામું ખોટું મેળવું હોય તો ખોટું મેળવી શકો. એમ એક માણસ ઉપાસના કરે છે, સાધન ભજન કરે છે, અને પોતાના જીવનમાં ઘણું બધું સારું સારું ભેગું કરી લે છે, સાત્વિકતા, શાંતિ, સંયમ, સદાચાર. અને એક છે જુગાર રમે છે, ચોરી એ કરે છે, દારૂ એ પીવે છે, રખડતો એ ફરે છે, ગમે તેવું ખાય છે, એ પોતાના ઘરે ગાડી કચરો ભેગો કરી રહ્યો છે. એટલે શરીર અને આયુષ્યનો ઉપયોગ આપણે કેવી રીતે કેવો કરીએ છીએ એની પર આધારિત છે. અહીંયા તો જય મહારાજે આપણને કહ્યું કે નિરંતર શરીર ભાવ નહીં આત્મભાવ રાખો, હંમેશા સતત ચિંતન દ્વારા હું શરીર નથી, હું શરીર નથી. અને જ્યાં હું શરીર છું એવો ભાવ આવ્યો ને ત્યારે અનેક વિકૃતિઓના ખાડાની અંદર ગર્ત થઈ જશે, ડૂબી જશે. પણ હું શરીર છું નહીં, બહાર નીકળી ગયો બસ. માત્ર શરીર ભાવ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી ઘણા બધા વિકૃતિના ભાવો આપણામાં પડ્યા હશે, રાગ દ્વેષના, ઉપાધિઓના, સુખ દુઃખના, જન્મ મરણના અનેક ભાવ, જેને મોટી ખીણ કહેવાય. અને ખીણની અંદર પથરા અને કાંટા મળ્યા જ એટલા જોઈએ એટલા મળે. એમ આ શરીર અને એનો ઉપયોગ આપણે કેવો કરીએ છીએ, અને શરીર એ માત્ર શરીર છે એટલે એ ખાડામાં ગયા વગર આપણે આત્મભાવથી આત્મોન્નતિ કરવાની, અને એના માટે કહ્યું નિરંતર હંમેશા શરીરને શરીર તરીકે ના જુઓ. એ ઘર છે પણ અંદર રહેનારો આત્મા તે હું છું, હું શરીર નથી. આમ સતત જાગ્રત ભાવે સ્વસ્થ ચિત્તે હું આત્મા છું અને એ આ શરીરમાં રહેવા વાળો છું. આવો ભાવ સતત રહે એટલા માટે ગુરુ મહારાજે શ્રીમુખે કહ્યું કે નિરંતર નિરખો ને ઘટમાં, જોગમણી જુઓ ને ઘટમાં, આપણા પોતાનામાં જુઓ. જે છે તે બધું જ ઈશ્વર પોતે આપણા પોતામાં છે. જ્યારે પણ શરીર ભાવ આવે અને વિકૃતિઓનું જીવન જીવે છે ત્યારે કહું એક પગથિયું નીચે ઉતરીને વાત કરું, પોતે પોતાને શરીર ભાવથી જુએ એટલે બીક પણ લાગે, દુઃખે આવે, ભય પણ થાય, રોગ પણ આવે અને એનાથી એ દુઃખી થતો હોય. પણ જો પોતે શરીર નથી, હું તો આત્મા છું, તો એને દુઃખ નહીં થાય અને કોઈ રોગ નહીં લાગે, અને હશે તો પણ એના તરફ એનું લક્ષ્ય નહીં હોય. જીવભાવ અને આત્મભાવ બે છે. એક જ ગાડીમાં બેઠા છો પણ એક જગ્યાએ બધા બેસીને ભજન કરે છે ને, બીજા કમ્પાર્ટમેન્ટમાં બધા પીને ગાળા ગાળી કરે છે, ધમાલ કરી રહ્યા છે. ગાડી તો એકની એક જ છે. એમ આ જીવન પણ છે એકનું એક જ. કોઈક શાંતિથી એ પોતાની જીવનયાત્રામાં બેઠો છે, કોઈ ધમાલ કરતો કરતો જીવનયાત્રામાં બેઠો, કોઈક સદભાવ ભગવદ્ ભાવથી શાંતિથી ચાલ્યો જતો હોય છે એની જીવનયાત્રામાં, અને કોઈક અથડાતો કૂટાતો રડતો દુઃખી હાય હાય કરતો એ પણ. પણ ત્યાં આવું શાથી બને છે? જીવભાવ અને આત્મભાવ જયારે બને, જીવભાવ અને આત્મભાવ જયારે શરીર માનસિકતામાં આવે ને, ત્યારે એ સુખ દુઃખ નો ભોગતા બને છે. પણ નિરંતર પોતાના નિજ સ્વરૂપને પોતાની અંદર આ શરીરની અંદર જુએ બસ. અને એ રીતે કહ્યું કે આ જોગમણી જેનો મેળાપ કરવાનો છે, જેનો સુમેળ આત્માનો, જેના સ્પર્શ વડે પેલું લોઢું તો પારસમણી તો એના સ્પર્શથી લોખંડને સોનું બનાવે, એમ આત્મા પણ આ શરીરને જ્યાં સુધી સ્પર્શે છે, શરીરમાં જ્યાં સુધી રહે છે ત્યાં સુધી શરીરને સોના જેવા કિંમત વાળું રાખે છે. આપણે આખા આખે આખા શરીરના વજનનું કોઈ હોનું આપી દે તો તમે એને કાપી નાખવા માટે શરીર આપી આપશે ખરો કોઈ? તો એ શરીર કેમ કિંમતી છે કે અંદર પેલો આખો મણી, જોગમણી, આત્મચેતના બેઠી. પણ આત્મચેતના એનાથી અલગ થઈ ગઈ અને પછી એ શરીરને ચાલો ભાઈ ઉઠાવો, લાકડા ભેગું કરો, ત્યાં તો ખાડમ નાખો, એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. અને પછી એ મણી, જોગ મણી, આત્મા સિવાયના શરીરની કિંમત કેટલી? કોડી ની ઉપરથી ખર્ચો કરવાનો એના માટે. જે શરીરને આપણે ખૂબ સાચવીએ, ખૂબ સાચવીએ, ખૂબ સાચવીએ, ખૂબ લાળ લડાવ્યા, ખૂબ શણગાર્યું, ખૂબ શોભાયું, અને આખરે ગમે એટલું શણગારીને, ગમે એટલું સ્વભાવ્યું, ગમે એટલું ખવડાવી પીવડાવીને તાજું રાખીએ, પણ આખરે તો આખર ધૂળની ધૂળ જન્મારો એળે હોય સુખ સાગર ભજન કરે ઠાલી શી માથા વસ્તુ બરાબર છે. કઈ ઘર છોડીને પરિવાર છોડીને ભાગી જવાનું નથી, પણ એક સમજણ પૂર્વક જીવવાનું છે. અને સમજણ પૂર્વક જીવીશું ને તો જીવન શુદ્ધ સ્વચ્છ સાત્વિક શાંત મળશે. ઉપાધિ વાળા માણસ હોય છે, જંગલમાં ઋષિઓ શાંતિથી રહેતા હોય છે અને જંગલમાં રાક્ષસો રહેતા હોય છે. જંગલની પરિસ્થિતિ સરખી જ છે, પણ માણસના જીવનની અંદર ભેદ છે. એક રાક્ષસી જીવન જીવે છે અને રાક્ષસ તરીકે ઓળખાય છે, એક તપસ્વી તરીકે જીવે છે, એ સાત્વિક અને ઋષિ તરીકે તપસ્વી તરીકે ઓળખાય છે. અને એટલા માટે ગુરુ મહારાજે શ્રી મુખે કહ્યું, જોગમણી જુઓ ને ઘટમાં. બસ જે આ શરીરને પ્રકાશ આપી રહ્યું છે કાંચન જેવું, એ જોગમણી આ શરીરને સ્પર્શેલો રહ્યો છે ત્યાં સુધી શરીરે કિંમતી છે સોના કરતા. અને જોગમણી જે આગો ખસી ગયો આત્મા, ત્યાં આ શરીરની કોડીની કિંમત નહીં, હડેલી બદામ જેટલી કિંમત નહીં. આપણે હડેલી બદામ હોય તો ઘર બહાર ફેંકી દઈએ છીએ. જોજો બદામ પડી રહી હોય ને, કીડીઓની લાઈન હોય ને, અંદર થી આ કોતરી ખાશે, ઉપર છોડું એમને મળે છે. એમ આ શરીરનું ઉપરનું છોડું જ રે, અંદરનું બધું જ કોતરી ખાય. અને છેવટે દબાય તારે મેં પોચાયડું હોય, પેલી તુવેરો પોચાયડી આવે છે, પછી પાપડીઓ એમ પોચાયડા હોય. તો આત્મચેતના સિવાય આ શરીર આખું અને શરીરને અંદરથી ભોગો ખાઈ જાય. જેમ કીડીઓ અંદરથી બધું ખાઈ નાખ્યું, ઉપર છોડવું એમનું દેખાય, પછી ત્યાં કીડીઓ સામે જોવાય ના જાય. ભર્તુહરિ મહારાજે એક બહુ સરસ શ્લોક લખ્યો છે, ભોગા અને ભુક્તા ભયમેવ ભુક્તા. આપણે ભોગોને નથી ભોગવતા, પણ ભોગો આ શરીરને ભોગવીને ચાલ્યા જતા હોય. કાલો અને યાતા ભયમેવ યાતા. કાળ નથી આવતો, આપણે કાળની સામે મૃત્યુ સામે જતા. કેટલી 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 સરસ વિભાવના ઊંચામાં ઊંચી. આપણે સરસ મજાની કેરી લાવીએ, રસ હોય ત્યાં સુધી સરસ દેખાય, કિંમત આપવાનું મન થાય, માગો તે આપું, પણ રસ નીકળી ગયો પછી ગોટલામાં છોડ મૂકીને છોડા ને ગોટલો મૂકીને પછી સેજ ફૂલાઈને મૂકી રાખો તો ફૂલે ફૂંક મારી. કેરી ચૂસીને કેરી ખાધી ખબર પડે, આખી ચૂસી લેવાની, ગોટલો બહાર કાઢીને ચોખ્ખો કરી નાખવાનો, પછી ગોટલો અંદર મૂકી ફૂંક મારીને ફૂંકી દેવા, પછી એમને મૂકી એમને મૂકી દેવાની, બીજો પછી ખાધેલું છોડી. તો આ શરીર પણ એવી રીતે રસકસ વગરનું થઈ ગયું હોય, ભોગો આપણા શરીરને ભોગવીને જતા રહે, પછી એ ગોટલા છોડિયામાં શું કહ હોય, કઈ તાકાત હોય, આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, મોઢાથી ખવાય નહીં, પગથી ચલાય નહીં, હાથ બધા ધ્રુજતા હોય, શરીરમાં શક્તિ ના રહી હોય, તે શું થયું, ગોટલો છોડ્યું જ રહ્યું ને. એને ઘરમાં કોઈ ના ભાવ પૂછે તો એ છે. આપણે આપણા શરીરની અંદર જો આપણે પહેલેથી જાગૃત થઈને એમાં આપણે વ્યવસ્થિત ન થયા તો આપણી દશા ગોટલા છોડ્યા જેવી. એટલા માટે કહ્યું ગુરુ મહારાજે શ્રી મુખે, જોગમણી જુઓ ને ઘટ મારે, વાજા વાગે છે મઠ મારે, નિરંતર નિરખો ને પટમાં, પડદાની પાછળ અંદર બેઠો. જય મહારાજ.